એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ વિચિત્ર પણ રસપ્રદ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ. જ્યારે આપણને શરદી ખાંસી થાય ત્યારે જે તાવ આવે, શરીરમાં દુખાવો થાય, થાક લાગે, એ બધા માટે ખરેખર જવાબદાર કોણ છે? વાયરસ કે પછી આપણું પોતાનું શરીર?
અને આ સવાલ એ જ આજના આપણા વિષયનો હાર્દ છે. આપણે વાત કરવાના છીએ આપણી રોગ પ્રતિકારક શક્તિની, શરીરની અંદરની એક એવી સેના જે ખબર છે ક્યારે સૂતી નથી.
બરાબર.
અને આ સફરમાં આપણને માર્ગદર્શન મળશે પોલ ક્લેનરમેનના પુસ્તક ધી ઇમ્યુન સિસ્ટમમાંથી. કોવિડ-19 પછી તો આપણે બધા ઇમ્યુનિટી શબ્દથી ખૂબ પરિચિત થઈ ગયા છીએ.
હા, એ તો છે.
પણ આ સિસ્ટમ ખરેખર કેટલી અદ્ભુત છે, કેટલી જટિલ અને ક્યારેક ખતરનાક પણ હોઈ શકે છે એ આજે આપણે સમજીશું.
તો ચાલો આ અદ્ભુત દુનિયાના આપણા ગાઈડ એટલે કે લેખક પોલ ક્લેનરમેનથી જ શરૂઆત કરીએ. એ કોઈ સામાન્ય લેખક નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇમ્યુનોલોજીના પ્રોફેસર છે અને દાયકાઓથી મતલબ કે હેપેટાઇટિસ અને એચઆઈવી જેવા ખતરનાક વાયરસ પર સંશોધન કરી રહ્યા છે. પણ જે વાત એમને ખરેખર ખાસ બનાવે છે ને એ છે કે તેઓ માત્ર લેબમાં કામ કરતા વૈજ્ઞાનિક નથી, એ એક ક્લિનિશિયન પણ છે.
ઓ, એનો અર્થ એ કે તેઓ દર્દીઓની સારવાર પણ કરે છે?
હા, અને આ જ એમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એ જાણે છે કે લેબોરેટરીમાં જે શોધાયું એનું હોસ્પિટલના બિછાણે પડેલા દર્દી માટે શું મહત્વ છે.
સાચી વાત છે.
અને આ પુસ્તકમાં એમનો આ જ અનુભવ ઝળકે છે. તેઓ વિજ્ઞાનની જટિલ વાતોને એકદમ સરળ રોજિંદા જીવનના ઉદાહરણો આપીને સમજાવે છે જે કોઈ પણ સમજી શકે.
તો પુસ્તકનું મુખ્ય વિચાર શું છે? મોટાભાગના લોકો તો એમ જ માને છે ને કે ઇમ્યુન સિસ્ટમ એટલે બહારથી આવતા બેક્ટેરિયા અને વાયરસ સામે લડતી એક સેના.
અને ક્લેનરમેન કહે છે કે આ ચિત્ર અધૂરું છે. એમનું મુખ્ય મુદ્દો એ છે કે રોગ પ્રતિકારક શક્તિનું સાચું કામ ખાલી દુશ્મનોને મારવાનું જ નથી.
તો પછી શું છે? તા અને સહનશીલતાનું સંતુલન, આ થોડું જટિલ લાગે છે.
વિચારો, આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. ઇમ્યુન સિસ્ટમ એટલી શક્તિશાળી હોવી જોઈએ કે તે બહારથી આવતા કોઈ પણ ખતરાને ઓળખીને નષ્ટ કરી શકે.
બરાબર.
પણ સાથે સાથે એ એટલી સમજદાર પણ હોવી જોઈએ કે ભૂલથી પોતાના શરીરના કોષો પર હુમલો ન કરી બેસે.
હા, એ તો બહુ મોટો પ્રશ્ન છે.
બસ, આ પુસ્તક એ જ સવાલનો જવાબ આપે છે. આપણી સિસ્ટમ કેવી રીતે આપણા અને પારકા વચ્ચેનો ભેદ પારખે છે. આ કોઈ સારા વિરુદ્ધ ખરાબની સાદી લડાઈ નથી. આ તો એક બુદ્ધિશાળી નેટવર્કની ગાથા છે જે સતત શીખે છે, યાદ રાખે છે અને અનુકૂલન સાધે છે.
ચાલો ત્યારે આ બુદ્ધિશાળી નેટવર્કની અંદર જઈએ. પુસ્તક તેને બે મુખ્ય ભાગોમાં વહેંચે છે, જન્મજાત અને અનુકૂલનશીલ. તો આ જન્મજાત સિસ્ટમ એટલે શું?
જન્મજાત સિસ્ટમ એટલે કે ઇનેટ સિસ્ટમ. એ આપણી પહેલી સંરક્ષણ પંક્તિ છે. એમ સમજો કે શહેરની સ્થાનિક પોલીસ
જે તરત જ કાર્યવાહી કરે.
બિલકુલ. જેવી કોઈ ગડબડ થઈ એ તરત જ ઘટના સ્થળે પહોંચી જાય. આમાં આપણી ત્વચા જેવા ભૌતિક અવરોધો આવે અને મેક્રોફેજ જેવા કોષો જે શાબ્દિક રીતે બહારના કીટાણુઓને ગળી જાય છે.
અને આપણે જે સોજો, લાલાશ કે તાવ અનુભવીએ છીએ એનું શું? એ તો બીમારીના લક્ષણ ગણાય ને?
એ જ તો રસપ્રદ વાત છે. આપણે એને બીમારીના લક્ષણ માનીએ છીએ પણ હકીકતમાં એ આપણી આ જન્મજાત સિસ્ટમના કામ કરવાના પુરાવા છે. હા, એ સંકેત છે કે આપણી પોલીસ કામે લાગી ગઈ છે. આ સિસ્ટમ ખૂબ ઝડપી છે પણ એની એક મર્યાદા છે. એ બહુ ચોક્કસ નથી અને એની કોઈ યાદાશ્તી નથી. એ દરેક દુશ્મનને એક જ લાકડીએ હાંકે છે.
તો પછી જો કોઈ કુખ્યાત આતંકવાદી વારંવાર હુમલો કરે તો સ્થાનિક પોલીસ તો પૂરતી નથી, અહીં જ બીજી સિસ્ટમનું કામ શરૂ થતું હશે.
બરાબર પકડ્યું. અહીં ચિત્રમાં આવે છે આપણી અનુકૂલનશીલ એટલે કે એડેપ્ટિવ પ્રતિકારક શક્તિ. જો જન્મજાત સિસ્ટમ સ્થાનિક પોલીસ હોય તો આ સ્પેશિયલ ફોર્સ કે કમાન્ડો યુનિટ છે.
વાહ.
અને એની બે સુપર પાવર છે. એક તો વિશિષ્ટતા, સ્પેસિફિસિટી, અને બીજી છે યાદશક્તિ, મેમરી. એ દરેક દુશ્મનનો ચહેરો ઓળખે છે, એની ફાઇલ બનાવે છે અને એને હંમેશા માટે યાદ રાખે છે.
અને આ સ્પેશિયલ ફોર્સના સૈનિકો કોણ છે?
આમાં મુખ્યત્વે બે પ્રકારના સૈનિકો છે, ટી સેલ્સ અને બી સેલ્સ. ટી સેલ્સને તમે સેનાના જનરલ અને સર્જિકલ સ્ટ્રાઇક કરનારા હત્યારા ગણી શકો. એક પ્રકારના હેલ્પર ટી સેલ્સ હોય જે આખી લડાઈનું સંચાલન કરે, આદેશો આપે, અને બીજા પ્રકારના કિલર ટી સેલ્સ જે સીધા જ વાયરસથી સંક્રમિત થયેલા આપણા પોતાના કોષોને શોધીને નષ્ટ કરી દે.
એક મિનિટ, તમે કહ્યું કે કિલર ટી સેલ્સ આપણા પોતાના કોષોને નષ્ટ કરે છે, પણ હમણાં તો આપણે વાત કરી કે સિસ્ટમ પોતાના પર હુમલો નથી કરતી.
ખૂબ સારો સવાલ, અને એનો જવાબ છે કે તે એવા જ કોષોને મારે છે જે વાયરસના કેદી બની ગયા હોય. વાયરસ શું કરે, એ કોષની અંદર છુપાઈને પોતાની સંખ્યા વધારે છે.
એટલે એ કોષ હવે દુશ્મનનો અડ્ડો બની ગયો.
બરાબર, કિલર ટી સેલ્સ એ અડ્ડાને જ ઉડાડી દે છે જેથી વાયરસ વધુ ફેલાઈ ન શકે. પણ તમારો સવાલ એકદમ યોગ્ય છે, કારણ કે આ જ ક્ષમતા જ્યારે ખોટી દિશામાં જાય ને ત્યારે મોટી સમસ્યા સર્જાય છે. એના પર આપણે પછી આવીશું.
સમજાઈ ગયું. તો ટી સેલ્સ ચેપગ્રસ્ત કોષોને મારી નાખે છે, પણ જે વાયરસ લોહીમાં મુક્તપણે ફરી રહ્યા હોય એમનું શું, એમને કોણ રોકે છે?
એના માટે છે બી સેલ્સ. આ આપણી સેનાની શસ્ત્રોની ફેક્ટરી છે. જ્યારે હેલ્પર ટી સેલ્સ તરફથી સિગ્નલ મળે ત્યારે બી સેલ્સ એન્ટીબોડીઝ નામના કરોડો નાના નાના મિસાઇલ જેવા શસ્ત્રો બનાવે છે.
એન્ટીબોડીઝ?
હા, આ વાય આકારના પ્રોટીન સીધા જઈને વાયરસ કે બેક્ટેરિયાને ચોંટી જાય છે અને એમને નિષ્ક્રિય કરી દે છે, અથવા તો એમને માર્ક કરી દે છે જેથી મેક્રોફેજ જેવા સફાઈ કામદારો આવીને એમને સરળતાથી ખાઈ શકે.
અને આ બધાની વચ્ચે યાદાશ્ત ક્યાં આવી?
અહીં જ આખી સિસ્ટમનો જાદુ છુપાયેલો છે. એકવાર ચેપ મટી જાય પછી મોટાભાગના ટી સેલ્સ અને બી સેલ્સ મરી જાય છે, પણ કેટલાક મેમરી સેલ્સ તરીકે શરીરમાં દાયકાઓ સુધી જીવંત રહે છે.
દાયકાઓ સુધી?
હા, દાયકાઓ સુધી. હવે જો ભવિષ્યમાં એ જ દુશ્મન ફરીથી હુમલો કરે તો આ મેમરી સેલ્સ તરત જ એને ઓળખી જાય છે અને એટલી ઝડપી અને શક્તિશાળી પ્રતિક્રિયા આપે છે કે આપણને ખબર પણ નથી પડતી અને દુશ્મનનો ખાત્મો થઈ જાય છે.
એટલે તમે એમ કહી રહ્યા છો કે વેક્સિન એ કોઈ દવા નથી, પણ આપણી સેના માટે ટ્રેનિંગ મેન્યુઅલ છે. આ વિચાર જ વેક્સિનને જોવાની આખી જીત બદલી નાખે છે.
એકદમ પરફેક્ટ સરખામણી.
એ વાસ્તવિક લડાઈ પહેલા આપણી સેનાને દુશ્મનનો ફોટો બતાવીને એક મોક ડ્રિલ કરાવે છે.
બસ એ જ, વેક્સિન એ જ સિદ્ધાંત પર કામ કરે છે. તે બીમારીનો સામનો કર્યા વગર જ શરીરને યાદાશ બનાવવાનું શીખવે છે.
આ તો સિસ્ટમની સફળતાની વાત થઈ, પણ મને એ વિચાર આવે છે કે જો આટલી શક્તિશાળી યાદાશ્ત ભૂલ કરી બેસે અને પોતાનાને દુશ્મન માની લે તો શું પુસ્તક એ નિષ્ફળતા વિશે વાત કરે છે?
ચોક્કસ, અને આ પુસ્તકનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. ક્લિનરમેન સમજાવે છે કે સિસ્ટમ બે મુખ્ય રીતે નિષ્ફળ જાય છે. પહેલી, જ્યારે તે જરૂર કરતાં વધુ નબળી પડી જાય.
ઇમ્યુનોડિફિશિયન્સી?
હા, ઇમ્યુનોડિફિશિયન્સી. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે એચઆઈવી એડ્સ. એચઆઈવી વાયરસ સીધો જ સેનાના જનરલ એટલે કે હેલ્પર ટી સેલ્સ પર હુમલો કરે છે અને જનરલ વગર આખી સેના વિખેરાઈ જાય છે.
એટલે શરીર સામાન્ય શરદી ખાંસી સામે પણ લડી શકતું નથી.
બરાબર, અને બીજી નિષ્ફળતા વધુ જટિલ અને દુઃખદ છે. તે ત્યારે થાય છે જ્યારે સિસ્ટમ જરૂર કરતાં વધુ સક્રિય બની જાય.
ઓવરએક્ટિવ?
હા, આમાં બે પ્રકાર છે. એક છે એલર્જી, જેમાં આપણી સિસ્ટમ પરાગરજ કે કોઈ ખોરાક જેવી સામાન્ય બિનહાનિકારક વસ્તુને ભૂલથી મોટો દુશ્મન માની લે છે અને તેના પર હુમલો કરી દે છે.
એટલે એલર્જીમાં મારી ઇમ્યુન સિસ્ટમ એક નાનકડા પરાગરજ પર પરમાણુ બોમ્બ ફેંકી રહી છે.
હા, તમે એવું કહી શકો. અને બીજો અને સૌથી ગંભીર પ્રકાર છે સ્વયં પ્રતિરક્ષા, એટલે કે ઓટો ઇમ્યુનિટી. અહીં સિસ્ટમનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે અને તે ભૂલથી પોતાના જ શરીરના સ્વસ્થ કોષો પર હુમલો કરવા લાગે છે. ટાઈપ 1 ડાયાબિટીઝ, સંધિવા, આ બધા એના જ ઉદાહરણ છે. અહીં આપણો રક્ષક જ આપણો ભક્ષક બની જાય છે.
આ તો ખરેખર દુઃખદ છે. આપણે જોયું કે સિસ્ટમ કેવી રીતે બચાવે છે, શીખે છે અને ક્યારેક નિષ્ફળ પણ જાય છે. પણ પુસ્તક ભવિષ્ય વિશે શું કહે છે? મેં ઇમ્યુનોથેરાપી વિશે ઘણું સાંભળ્યું છે.
હા, અને આ દવાનું ભવિષ્ય છે. આપણી ઇમ્યુન સિસ્ટમ રોજે રોજ આપણા શરીરમાં બનતા કેન્સરના કોષોને શોધીને મારી નાખતી હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે.
ખરેખર?
હા, કેન્સર ત્યારે જ વિકસે છે જ્યારે અમુક કેન્સર કોષો આ સિસ્ટમની નજરથી બચવાની કોઈ તરકીબ શોધી કાઢે છે. તેઓ સિસ્ટમ પર એક પ્રકારની બ્રેક લગાવી દે છે
અને ઇમ્યુનોથેરાપી આ બ્રેકને હટાવી દે છે.
બરાબર, ઇમ્યુનોથેરાપી એક ક્રાંતિકારી સારવાર છે જેમાં ડોક્ટરો દવાઓ દ્વારા ઇમ્યુન સિસ્ટમ પર લાગેલી આ બ્રેકને હટાવી દે છે. પરિણામે આપણી પોતાની કિલર ટી સેલ્સની સેના ફરીથી સક્રિય થાય છે, કેન્સરના કોષોને ઓળખે છે અને તેમના પર જોરદાર હુમલો કરે છે.
એટલે આપણે બહારથી કેમિકલ આપવાને બદલે શરીરની અંદરની શક્તિને છૂટી મૂકી રહ્યા છીએ.
બસ એ જ.
આખી ચર્ચા ખરેખર આંખો ખોલી નાખે તેવી છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો તે શું હોઈ શકે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ છે સંતુલનનું મહત્વ. આપણે હંમેશા ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની વાત કરીએ છીએ, પણ પુસ્તક સમજાવે છે કે વધુ પડતી સક્રિય સિસ્ટમ પણ એટલી જ ખતરનાક છે જેટલી નબળી સિસ્ટમ.
હા, સ્વાસ્થ્ય એ આક્રમકતા અને સહનશીલતા વચ્ચેની એક નાજુક દોરી પર ચાલવા જેવું છે.
બરાબર, લેખક તેને એક સુંદર રૂપક આપે છે. રોગપ્રતિકારક શક્તિ માત્ર એક સેના નથી, પણ એક ઓર્કેસ્ટ્રા છે જ્યાં દરેક સાધન સ્વાસ્થ્યની સંવાદિતા જાળવવા પોતાનો ભાગ ભજવે છે.
વાહ, એક પણ સાધન બેસુરું વાગે તો આખી ધૂન બગડી જાય.
બિલકુલ. અને બીજો સંદેશ તેની શીખવાની અને યાદ રાખવાની અદ્ભુત શક્તિ વિશે છે,
જેના કારણે રસીકરણ શક્ય બન્યું.
હા, અને અહીં લેખકનો બીજો વિચાર કામ લાગે છે. રસી એ કોઈ દવા નથી જે સીધા રોગાણુને મારે છે, તે એક શિક્ષક છે. તે રોગપ્રતિકારક શક્તિને સુરક્ષિત તાલીમ આપે છે જેથી ભવિષ્યના યુદ્ધ માટે અનુભવી સૈનિકો તૈયાર રહે.
આ વિચાર રસી વિશેની ઘણી ગેરસમજોતો દૂર કરે છે.
સાચી વાત.
અને આ ચર્ચાથી મને ત્રીજો મુદ્દો એ સમજાયો કે આ સિસ્ટમ એક બેધારી તલવાર છે, અને આ વાત આપણા શરૂઆતના સવાલનો જવાબ આપે છે, નહીં?
હા,
કે જ્યારે આપણને ફ્લૂ થાય છે ત્યારે તાવ, દુખાવો અને થાક એ મોટા ભાગે વાયરસને કારણે નથી, પણ વાયરસ સામે લડી રહેલી આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમની પ્રચંડ પ્રતિક્રિયાને કારણે હોય છે.
બરાબર.
આપણે જે બીમારી અનુભવીએ છીએ તે મોટે ભાગે આપણા પોતાના બચાવનો જ પડઘો છે. અને છેલ્લે દવાનું ભવિષ્ય, ઇમ્યુનોથેરાપી એ માત્ર એક સારવાર નથી પણ એક નવા દૃષ્ટિકોણની શરૂઆત છે.
મને સ્વયં પ્રતિરક્ષા વિશેનો એક વિચાર ખૂબ જ સ્પર્શી ગયો. પુસ્તક કહે છે, સ્વયં પ્રતિરક્ષા એક કિંમત છે જે આપણે એક અત્યાધુનિક ઇમ્યુન સિસ્ટમ હોવા માટે ચૂકવીએ છીએ. ક્યારેક સિસ્ટમની ચોકસાઈ નિષ્ફળ જાય છે અને શરીર પોતાનો જ દુશ્મન બની જાય છે. આ વિચાર એ રોગો તરફ જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. તે કોઈ ખામી નથી, પણ અત્યંત જટિલ સિસ્ટમનું એક દુઃખદ પરિણામ છે. સાચી વાત છે. અને આ બધું જ જ્ઞાન, ખબર છે, આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. હવે આપણે સમજી શકીએ છીએ કે તણાવ, ઊંઘનો અભાવ અને ખરાબ ખોરાક કેમ આપણને બીમાર પાડે છે.
કારણ કે તે સીધા આપણા રોગપ્રતિકારક કોષોને નબળા પાડે છે.
હા, સારી જીવનશૈલી એ માત્ર દેખાડો નથી, પણ આપણી આંતરિક સેનાને શસ્ત્ર સરંજામ પૂરો પાડવા બરાબર છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરો એ વિચાર અધૂરો છે. ખરી વાત સંતુલન જાળવવાની છે. આપણો ધ્યેય એક શક્તિશાળી પણ સમજદાર અને શાંત સેના બનાવવાનો હોવો જોઈએ, નહીં કે આંધળુક્યું આક્રમણ કરનારી ફોજનો.
અને મારા માટે સૌથી આશાસ્પદ વાત એ છે કે આપણે દવાના એક નવા યુગના ઉંમરે ઊભા છીએ. એક એવો યુગ જ્યાં આપણે રોગોને બહારના દુશ્મન તરીકે જોવાને બદલે શરીરની અંદર રહેલી ઉપચારની શક્તિને અનલોક કરવાનું શીખી રહ્યા છીએ.
બરાબર.
રોગપ્રતિકારક શક્તિને સમજવી એ માત્ર જીવવિજ્ઞાનને સમજવા બરાબર નથી, પણ આપણા અસ્તિત્વના મૂળમાં રહેલી રક્ષણ અને ઉપચારની અદ્ભુત ક્ષમતાને સમજવા બરાબર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.